અષ્ટાનિકા પર્વ ચાલી રહ્યું છે એનો આજે બીજો દિવસ, જેમાં મુખ્યપણે મધ્યલોકના 458 જૈન મંદિર છે તેના આપણે પૂજન કરીએ છીએ અને એના માટે પંચમેરુ નંદીસર પૂજન વિધાન હોય છે, જેમાં આજે ધાતકી ખંડના બે મેરુ, પૂર્વમાં વિજય મેરુ, પશ્ચિમમાં અચલ મેરુ, અને એ એક એક મેરુ ઉપર 4 વન અને 4 દિશા એટલે 16 મંદિર છે. બીજા કુલાચલના હોય, જંબુ સાલમી વૃક્ષના હોય, 6 કુલાચલના હોય, 34 વિજાર્ધ હોય અને 8 વૃક્ષારગીરી. એ રીતે એક એક આમ ગણીએ તો મેરુના 78 અને ધાતકી ખંડમાં 2 ઈક્ષાકાર. અને એ રીતે ધાતકી ખંડમાં કેટલા થયા, ટોટલ મંદિર કેટલા થયા, 158 એ એમાં થયા, 78 બેના અને 2 ઈક્ષાકાર. એ રીતે કરીને આવે છે. આમાં એક ફરીથી શું હોય છે કે આપણે ત્યાં પહોંચવા, ભલે છે મનુષ્ય ક્ષેત્ર, પણ આપણે ત્યાં પહોંચવાની તાકાત નથી. ત્યાં પહોંચવાનું તો શું, અહીંયા આપણે જ્યાં રહીએ છીએ જંબુદ્વીપના પણ સુદર્શન મેરુમાં પહોંચવાની આપણને તાકાત એ નથી, તો ત્યાં જવાનો તો નથી. પણ ભાવનાથી આપણે એ કરીએ છીએ કે જ્યાં દેવ દેવેન્દ્રો પૂજા ભક્તિ કરતા હોય છે ત્યાં બધા વિદ્યાધર રાજાઓ જાય, રુદ્ધિધારી મુનિરાજ ચારણ રુધિ ત્યાં જઈને અને ત્યાં પણ નિર્વાણ પામે છે. એટલે એ પણ એક નિર્વાણ ક્ષેત્ર. આપણે તો આમ સામાન્યપણે શું માનીએ છીએ, નિર્વાણનું આપણી ભૂમિ માનીએ છીએ, પણ ત્યાં પણ પર્વત ઉપર ધ્યાન ધરીને ત્યાં પણ. અને એ રીતે વિચાર કરીએ તો 2.5 દ્વીપમાં એનો કેટલો છે ડાયામીટર, 45 લાખ યોજન. એમાં કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં કોઈ અનંતા સીધો ન પાય, મને એટલું જ લાંબી સિદ્ધ શિલા છે અહીંયા જેટલું. તો એને અહીંયા ભાવનાથી એટલે કહેવાનું છે કે આમાં પૂજામાં પણ થોડુંક શું થાય છે, કરણાનું થોડું શીખવાનું મળે છે. અને આજે જેમ આવ્યું કે ભગવાનની મુદ્રા જોતા જાણે એમ લાગે સાક્ષાત ભગવાન બિરાજમાન છે, હમણાં દિવ્ય ધ્વનિ છોડશે. અને મુનિરાજો ત્યાં જઈને ઓહો આવા અકૃત્રિમ ભગવાનની પ્રતિમા છે તો એ કેવું છે, સિંહજી એને શું કહે, ચૈતન્ય પ્રતિમા તું થા. એ કેવા છે, પુદ્ગલ જળમય છે, એમને જોઈને તારે શું ભાવના કરવા જેવી છે. એ હું પણ એ કેવો છે કે અનાદિ અનંત અણ કરાયેલ અકૃત્રિમ શાશ્વત હું ચૈતન્ય પ્રતિ. એક બીજું કહીને શું કેવું તું, ચૈતન્ય પ્રતિમા થા કહીને શું કેવું. જેમ કોઈ જિનેન્દ્ર દેવની પ્રતિમા હોય એમાં કોઈ આવીને સ્તુતિ કરે કે કોઈ વિરાધના કરે, નિંદા કરે, એમાં શું ફરક પડે, ન પડે ને, કારણ કે એ પ્રતિમા અજીવ છે. એટલે ને એ અજીવ છે એમ નથી, તો તું પણ તારો ઉપયોગ એવો પલટાવી નાખજે કે બાયમાં કોઈ પણ ઉદય પ્રસંગમાં તને રાગ દ્વેષ ન થાય, એવો ચૈતન્ય પ્રતિમા થશે. જેમ અહીંયા આજ આશ્રવ અધિકારની પહેલી જ 2 ગાથા શરૂ કરતા શું કીધું, કોને આશ્રવ કીધા, રાગ દ્વેષ મો એ તો બધું આપણે શીખીએ છીએ, બહુ સહેલું છે આપણને. એ સિવાય કેટલા, એકચ્યુઅલી 2 સંઘના આશ્રવ જે મૂળ કીધા ને ગાથામાં, કુંદાચાર્ય અમૃત ચંદ્રાચાર્ય, એમાંથી ઉમેરીને 2 લીધા, 2માંથી 3 કર્યા. ચાલો આપણે લઈએ, વિષય થોડો લેશું છે કે કેવી રીતે લીધું. અહીંયા આપણે 164-165 ગાથા છે, એનું 262 પાનું છે, 262 છે ને કદાચ સેમ એડિશન છે. તો ફરીથી એટલે આ જિનેન્દ્ર દેવના પૂજાના ને એ પણ હોય, એની પાછળ હંમેશા શું વિચારવું, એ એક કોઈ સ્વાહા કરવાની એક કોઈ ક્રિયા છે કે એવું નથી, એની પાછળ આપણી ભાવના પણ સંકળાયેલી હોય છે. જિનેન્દ્ર દેવ માટેના આપણે અષ્ટદ્રવ્ય આપણી પાસે મર્યાદાના છે, પુણ્યની હિંતા છે, ચક્રવર્તી આદિ ઇન્દ્રો કરે કલ્પવૃક્ષના ફળને એવી કોઈ સામર્થ, પણ આપણી ભાવના એવી ઉત્કૃષ્ટ હોવી જોઈએ. તો આ સમયસારજી પરમાગમ એમાં પુણ્ય પાપ અધિકાર પૂરો થયો, હવે આશ્રવ અધિકાર. એમાં કેટલી ગાથાઓ ગઈ પુણ્ય પાપ અધિકારમાં, 19 ગાથા ગઈ, આમાં કેટલી છે 17 ગાથા છે. એમાં સૌથી પહેલી બે લઈએ. હવે આશ્રવનું સ્વરૂપ કહે છે. સામાન્યપણે આપણે જે ગુરુદેવ આજે ઘણો વિષય બધો લીધો, ચર્ચા પોતાની થઈ એની વાત લીધી, પહેલેથી 71 સાલથી આ ચર્ચા ચાલ્યા જ આવે છે. જૈનમાં આવે એટલે રાગ કોનાથી થાય? કર્મથી થાય. સિમ્પલ વાત બધી એમાંથી આખી એ લીધી. એક આશ્ચર્ય છે, આખું આત્મખ્યાતિ ટીકા મોઢે હોય અને કર્મથી વિકાર થાય એવો અભિપ્રાય હોય. બહુ જરૂરી છે એમના પરિણામો એમની પાસે, પણ આપણે પણ ક્યાંક વિપરીતતામાં. એક બહુ જ જીનવાણી આ સમયસર મુખ્ય આપણે અહીંયા છે, કોઈ પણ જીણ અભિપ્રાય શાસ્ત્ર વાંચવો જોઈએ. પોતાના અભિપ્રાય અને પોતાનો જ અભિપ્રાય એને રાખવો છે, સાચો લાગતો હોય તો જ્ઞાની ગુરુ પાસે આવ્યો શું કામ? તો તને જો તારા અભિપ્રાયની સત્યતા લાગતી હોય તો કોઈ શીખવા શેના માટે જવું છે? આપણને આવડે એવું કે શિક્ષક શીખડાવશે એવું આપણે કરવું છે? આપણે તો એ અભિપ્રાય અને ગુરુદેવ શીખી દીધું, ઉલ્લાસ હોવો જોઈએ, વીર્ય આ સમજવાનો, જ્ઞાનની પ્રાપ્તિનો શું હોવું જોઈએ? ઉલ્લાસ, ઉમંગ હોવો જોઈએ. ઓહો, મારી ભૂલ હતી એની સામે મને હવે સત્ય સમજવાનું. ક્યારે પણ પોતાની ભૂલનો સ્વીકાર કરવામાં નાનપ ન સમજ. ભૂલ તો છે, ત્યારે તો આ દશામાં છે, ભૂલનો સ્વીકાર એ પણ એક મોટો પુરુષાર્થ છે. સવળું કરવો એ તો મોટો પુરુષાર્થ છે, પણ અમારી એક આ દોષ છે, ભૂલ છે એ સ્વીકાર પણ એ નાનપ નહીં. દોષનો સ્વીકાર દોષ ટાળવા માટેનો પ્રયાસ કરાવશે, પણ પોતાના દોષને યથાર્થ માની લે અથવા દોષ જ નથી એવું માને તો શું થવાનું છે? તો અહીંયા એ વાત આપણે લઈએ. હવે આશ્રવનું સ્વરૂપ હોય, સામાન્યપણે આપણે પ્રશ્નોત્તર માળામાં જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં શીખીએ તો આશ્રવ કોને કહેવાય? કોને કહેવાય? કે નવા કર્મનું આવવું. તો અહીંયા આમાં ક્યાં એવા નવા કર્મનું આવવું ક્યાં લખ્યું છે? આમાં આજે ગાથા બે આવી એમાં ક્યાં આવ્યું? જો 263 પાનેની પહેલી લાઈન કરીએ, જ્ઞાનાવરણાદી પૂદગલ કર્મના આશ્રવણ આવવાનું, આ ઈ આશ્રવ છે. અહીંયા આપણે સામાન્યપણે શીખીએ છીએ એ. અહીંયા કુંદકુંદ આચાર્યને શું કીધું? અસંગન કીધા. અમૃતચંદ્રાચાર્યને જ્ઞાનાવરણાદી પૂદગલ કર્મનું આવવું, જેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય આશ્રવ. અને 13મી ગાથામાં શું છે? 13મી ગાથામાં એવા બે લીધા છે ને સામસામે આશ્રવના ભેદ. જો 13મી ગાથા લઈએ, એમાં થવા યોગ્ય ને કરનાર એવા શબ્દો છે ને. એમાં પાનું 31 પાનામાં છે, એમાં નીચેથી ત્રીજી લાઈન, આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર બંને આશ્રવ છે. મેળો શબ્દ. તો એમાં થવા યોગ્ય કોણ છે? આશ્રવ થવા યોગ્ય. અને અહીંયા આ ગાથામાં 164-165 શું કીધું? જીવના સંઘના આશ્રવ, જીવના અજ્ઞાનમય પરિણામ ન કીધા? આ એ છે. અહીંયા જે 13મી ગાથામાં થવા યોગ્ય કીધા એ અત્યારના આશ્રવ અધિકારની ગાથામાં એને કેવા કીધા? જીવના અજ્ઞાનમય પરિણામ કીધા. અને એમાં કરનાર, કરનાર એટલે કોણ લેવાના છે? અહીંયા નિમિત્ત, એમાં નિમિત્ત એ જે રાગ દ્વેષ મોહ થાય છે એમાં 3 પ્રકાર છે. પૂર્વ કર્મનો ઉદય, નવા કર્મનું આવવું અને એ ક્યારે આવશે? જીવ રાગ દ્વેષ કરશે ત્યારે. આ 3 પ્રકાર. તો એ અહીંયા એ પૂર્વના કર્મનો ઉદય એ નિમિત્ત છે. વર્તમાન જીવ રાગ કરે છે તો નવા કર્મો આવે છે. એક સમયમાં 3 થયું, જૂના કર્મનો ઉદય. એને અહીંયા શું શબ્દ વાપરો તો? આ ગાથામાં કયો શબ્દ વાપરો તો? આમાં અત્યારના 164-165 ગાથામાં શું શબ્દ વાપરો? જો 263 પાનામાં સૌથી પહેલી લાઈન, મિથ્યાત્વ અવિરતિ કસાય ને યોગ, એ કોણ લીધા? એ પૂદગલ પરિણામ કોણ લીધા? પૂર્વા કર્મનો ઉદય. આ શું છે? પૂર્વ કર્મનો ઉદય. અને ગુરુદેવ ધ્યાન દોરાવ્યું, અહીંયા બે પ્રકારે નામ આશ્રવના આપ્યા, રાગ દ્વેષમો અને બીજા ક્યાં આપ્યા? મિથ્યાત્વ અવરત કસાઈને યોગ. શું ફરક પાડ્યો બેમાં? આ પ્રકૃતિ ઉપરથી નામ લીધા છે ને, દર્શનમોહની પ્રકૃતિ છે ને, મિથ્યાત્વ છે ને, અને એ જ ચારિત્રમોહની પ્રકૃતિમાં અવિરતી કસાય છે ને, તો એ બધા શેના છે? યોગ એટલે દ્રવ્ય યોગ. એ બધા શેમાં આવ્યા? કર્મમાં આવ્યા, જેને અહીંયા અસંગના આશ્રય કહીએ, જેને આપણે દ્રવ્યાશ્રવ. અને એ દ્રવ્યાશ્રવના બે પ્રકાર, જૂના કર્મનો ઉદય અને નવા કર્મનું આવવું, બે. ફરીથી એને શબ્દ શું ફરીથી વાપરો? જો પહેલેથી આપણે ફરીથી ટીકાથી એક શરૂઆત કરીએ. ટીકા 262 પાને. આ જીવમાં રાગ દ્વેષ મોહ એ આશ્રવો પોતાના પરિણામને નિમિત્તે થાય છે. મેળો શબ્દ આકોની વ્યાખ્યા કરી અમૃતચંદ આચાર્ય દેવે? સંગ્ન આશ્રવ. કુંકુન આચાર્ય દેવ કીધા ને સંગ્ન આશ્રવ. અને એમાં જો 164 ગાથામાં બીજી લાઈન, એ વિવિધ ભેદે જીવમાં, જીવમાં તો પહેલો ટીકામાં પહેલો શબ્દ છે આ જીવમાં, જીવના અનન્ય પરિણામ છે. પોતાના પરિણામ છે. પોતાના પાછા શબ્દ શું વાપરા? ગુરુદેવ કીધું 75 ગાથામાં, કઈક પૂતગલના તમે કહો ને બધું. અરે જ્યાં જે અપેક્ષા કીધું એ તારે સમજવું જોઈએ. અપેક્ષિત કથનને સર્વાંગ નહીં માની લેતો. અહીંયા જીવના પરિણામ કીધા એટલે જીવના સ્વભાવમાં રાગ દ્વેષ થાય છે તો એમ પણ નહીં. અને એટલા માટે એનો શબ્દ ચિદાભાસ આપ્યો. કર્મથી થાય ને તારો સ્વભાવ નહીં અને છતાં ઉભો થયો છે. શું છે? અને આપ્યું ને કેટલા ગુરુદેવ આજ ખુલાસો. જો કર્મથી થાય એવું માન્ય તો શું થાય? જૈસન આચાર્ય દેવ શું લખ્યું હતું? તો કોઈ દી તું આશ્રવ રહી થાય જ નહીં. કારણ કે તે કે સંસારી જીવને ક્યારે ઉદય નહીં હોય. 12મા ગુણસ્થાન સુધી એટલે 11મે ઉપસમ છે, પણ ત્યાં સુધી ક્યાં જીવને આ દર્શનમાં કે મૌનીનો ઉદય નહીં હોય. અને જો એનાથી જ થાય તો કોઈ જીવ સમ્યક દર્શન નહીં પામે ને પૂર્ણ વિતરાગ પણ નહીં થાય. તો એનાથી થાય નહીં અને જીવનો સ્વભાવ નહીં તો એનું નામ શું આપ્યું? કે નિમિત્તે એના સંગમાં એમાં જોડા છો. અને એટલા માટે એનો શબ્દ શું આપ્યો? ચિદાભા છે ને, ચિદાભાસ શબ્દ આપ્યો ને. જીવનો સ્વભાવ અહીંયા રીતે ગુરુદેવ કીધું બે રીતે જોવાના. શું રીતે જોવાના? ક્યાં થાય છે અને કેવા છે. શું છે? રાગ દ્વેષમો જે પરિણામ છે એ ક્યાં થાય છે? જીવના પરિણામમાં. અને એટલા માટે એને કેવા? ચિદ કીધા. પણ પોતાનો સ્વભાવ નથી માટે એને આભાસ કીધા, ચિદાભાસ. અને આગળ પણ ગુરુદેવ 372 ગાથાનો શું રેફરન્સ આપ્યો? 372 ગાથા ખોલી હશે જ નહીં ગુરુદેવ થાય પણ 300માં શું કીધું આપ્યું? તો એમાં શું આપ્યું? 372 ગાથા, 372 ગાથા આપણે ખોલીને જશું ને સામે તો ગુરુદેવ કઈ કીધું આપણને તો 522 પાનું. એમાં જો એમાં ગુરુદેવ સંસ્કૃત ઘણી વાર પ્રાકૃતિક બોલી લે આપણને. સવ દવા ઉપજંતે સહાવેણ, મૂળ પ્રાકર છે કુંકુન આચાર્ય. સવ દવા, સવ એટલે બધા દ્રવ્યો, ઉપજંતે એટલે ઉપજે છે, સહાવેણ એટલે સ્વભાવથી. એનો અર્થ શું થયો? સ્વભાવ છે આત્માનો. એમાં ગુરુદેવ લીધું તું દરેક છે ને હરિમાં છે ને બધા દ્રવ્યની જ સ્વભાવથી ઉપજે કરે. તો એનો અર્થ શું થયો? રાગ દ્વેષી એનો સ્વભાવ છે. તો પછી એમાં તો એ લીધું રાગ. હા પણ અહીંયા તો એવું કાંઈ પર્યાય એવું કાંઈ લીધું નથી. જો એમાં છે જીવને પરદેવ રાગ ઉપજાવે એમ શંકા ન કરવી. કારણ કે બીજો તો અહીંયા રાગ દ્વેષી શું છે? અહીંયા સ્વભાવે એટલે કે તે પોતે કરેલા ભાવે. શીખાડી સ્વભાવ છે એવું સિદ્ધ નથી કરવું. બીજાનો વાંક નથી એ સિદ્ધ કરવા માટે ફરીથી કયો અધિકાર ચાલે છે? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં હજી કહે છે એમ ન માનવું કે ના બે દ્રવ્યની ભિન્નતા તો અમને હવે આવડી ગઈ ને. આટલું હવે કે આટલા વર્ષોથી ભણીએ શીખીએ છીએ સાંભળીએ છીએ બહુ જ વિચારવા જેવું છે કે દરેક અહીંયા શું કીધું? દરેક પદાર્થ. અને અહીંયા તો મૂળ જીવ ઉપર ઉતારવું છે કે એ તું હર સમયે સ્વભાવ એટલે તે પોતે કરેલા ભાવે. કોઈએ કરાવ્યું તો કોઈને થાય આ કેવી રીતે થાય, એને એક સુંદર એમાં પણ છે, આમાં એની આગલી જો આપણે લઈએ, એનું 520 પાનું, એક જ પાનું ફેર્યું એની પાછળ, એમાં પ્રશ્ન, જો આમ છે તો સમ્યક દ્રષ્ટિને વિષયોમાં રાગ ક્યાં કારણે થાય, કે કોઈ કારણે, તો બીજા પ્રશ્ન, રાગની કઈ ખાણ છે, મેળો શબ્દ, તો જો રાગ દ્વેષ મોહ જીવના અજ્ઞાનમય પરિણામ છે, આ શબ્દ આવ્યા હતા, આપણે આવ્યા હતા અહીંયા આશ્રવ અધિકારમાં, આટલું તો એક પેલું નક્કી કરજે કે તે પોતે કરેલો આ દોષ છે, અપરાધ છે, તે અજ્ઞાનમય, જો એમાં શબ્દ આપણે હતો ને એમાં લેશું હમણાં, કે એ તારા પોતાના પરિણામના નિમિત્તે એવો શબ્દ છે, આજે આવ્યો હતો, પોતાના રાગ દ્વેષ મોહ ત્રણ શબ્દ હતા ને, પોતાના પરિણામ, તો પોતાના પરિણામ ક્યાં, પોતાના અજ્ઞાનમય પરિણામ અને તેનાથી ચારિત્રમાં રાગ દ્વેષ મોહ, પોતાની શ્રદ્ધાની વિપરીતતા, જ્ઞાનની વિપરીતતા અને એનું નામ અજ્ઞાનની ખાણ છે. અને જો એની સામે કળશ છે ને 218 નંબરનો, એમાં છે આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગદ્વેષ રૂપે પણમે છે. આવી ગયું? તો એ અજ્ઞાન ભાવી કેવા લીધા, પોતામાં ને પોતામાં નિમિત્ત, અને રાગદ્વેષ એ ચારિત્રમાં થાય છે, વિપરીતતા થાય છે. તો આટલું તો બધું પહેલો સિદ્ધાંત સીધે અહીંયા આચાર્ય દેવ કરાવે છે, ગુરુદેશી કરાવે, પછી તું લેજે કે સ્વભાવ દ્રષ્ટિએ રાગદ્વેષ એ મૂળ તારું સ્વરૂપ નથી, પણ બે દ્રવ્યની ભિન્નતાનો જો ભાવ હજી ખ્યાલમાં નથી તો સ્વભાવ વિભાવની ભેદજ્ઞાનનો ખ્યાલ નહીં આવે, અને સ્વભાવ વિભાવનો નથી તો ભેદભાવોથી હું અભેદ સ્વરૂપ છું ત્યાં સુધી પહોંચાશે. 50-55 ગાથામાં જે બધા બોલ છે એમાં ત્રણેય આવી જાય છે. એનો પહેલો બોલ ક્યાંથી છે? 29 બોલ છે ને 50-55માં, એમાં પહેલો બોલ ક્યાંથી શરૂઆત છે? વર્ણથી ગુણ સ્થાનાંત ભાવો જીવના વેવા, ક્યાંથી શરૂઆત કરી? વર્ણ એટલે પડદ્રવ્યથી શરૂઆત કરી, પછી વચ્ચે છે ના એવા રાગ દ્વેષ મો બધા ભાવ આવે, અને છેલ્લે ક્યાં હતા? ગુણસ્થાન જીવસ્થાન બધા આવી ગયા, ભેદભાવ. તો પરદ્રવ્યથી ભેદજ્ઞાન, સ્વભાવ વિભાવથી અને ભેદભાવોથી. તો અહીંયા આખી વાત, તો અહીંયા ફરીથી આપણે આવી જઈએ આપણા 164-165 ગાથા ઉપર. ફરીથી અહીંયા બે વાત આચાર્યદેવ અમૃતચંદ્ર આચાર્યદેવ જુદા વાપરા, રાગ દ્વેષ મો કોના માટે વાપરા? જીવના પોતાના પરિણામ, જેને અહીંયા કુંદકુંદ આચાર્યદેવે શું નામ આપ્યું? સંજ્ઞા આશ્રવ, જેને આપણે શું કહીએ છીએ? ભાવ આશ્રવ. સંજ્ઞા આશ્રવ કહો, ભાવ આશ્રવ કહો, જીવના પરિણામ કહો, એના માટે ક્યાં ત્રણ શબ્દ વાપરા? રાગ દ્વેષ મો. રાગ દ્વેષમાં શું લેવાના? ચારિત્ર સંબંધી, અને મોહમાં સેના લેવાના? મિથ્યા, તો શ્રદ્ધા સંબંધ. તો આ જીવમાં કોની વાત કરે છે? આપણી પોતાની. આ જીવમાં રાગ દ્વેષમો એ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે, પોતાના પરિણામ તો ક્યાં? પોતાના પરિણામના નિમિત્તે અજ્ઞાન ભાવ આવ્યા હતા ને, અજ્ઞાન એની ખાણ છે, તો પોતાના અજ્ઞાનના નિમિત્તે આ રાગ દ્વેષમો ઉભા થયા છે. પોતાનો દોષ, અજ્ઞાન, પોતાના પરિણામના નિમિત્તે, એનો અર્થ શું થયો? કર્મને કારણે નહીં, કર્મના ઉદયને કારણે નહીં, નહીં, તેનો અર્થ શું થયો? આપણે તો બહુ જ આશ્ચર્ય કરવા જેવું છે, કર્મને આપણે તો કઈ નો કર્મ કરાવે છે, મને બીજો કરાવે છે. હજી એક નિમિત્ત તરીકે જો લઈએ તો કોણ છે? દ્રવ્ય કર્મનો ઉદય. એની જગ્યાએ આપણે તો કોને માનીએ છીએ? જીતો કોઈક ભાઈ પદાર્થોને એને માની, એની તો અહીંયા કોઈ વાત જ નથી. અહીંયા કર્મ કરાવે એ પણ નહીં, કોની વાત છે? પોતાના પરિણામના નિમિત્તે થાય છે, માટે તેઓ જડ નહીં હોવાથી. જો શું છે જડ? કેમ નથી? પોતાના પરિણામના નિમિત્તે પોતામાં થાય છે, માટે કે જડ તો નથી, જીવની પર્યાયમાં થાય પણ જીવનું સ્વરૂપ નથી, માટે આભાસ તરીકે શું કીધા? ચિદાભાસ કહેવામાં આવે. હવે જે મૂળ વિષય કુંદકુંદ આચાર્ય એના ઉપરથી લે છે હવે, કે મિથ્યાત્વ અવિરત કસાયને યોગ. તો ઓલા ત્રણ રાગદ્વેષમય કોના માટે વાપરાતા શબ્દો? જીવના પરિણામ માટે, ભાવ આશ્રવ માટે, સંજ્ઞા આશ્રવ માટે. હવે જે મિથ્યાત્વ અવિરતિ કસાયનો યોગી ચાર શબ્દ વાપરે છે કોના માટે? દ્રવ્ય આશ્રવ, અસંજ્ઞા આશ્રવ, દ્રવ્ય આશ્રવ જે પૂતગલના પરિણામ છે એના માટે. બે ક્લિયર થયું? બે જ્યાં પણ આવે, ચાર આવે તો ક્યાં સમજવું? દ્રવ્ય આશ્રવ છે, અસંગના આશ્રવ પૂતગલના. અને રાગ દ્વેષમો આવે ક્યાં લેવા? આપણે જીવના પોતાના અજ્ઞાનથી કરેલા એ ભાવ આશ્રવ છે, સંગના આશ્રવ. હવે અહીંયા જે પહેલા લીધા મિથ્યાત્વ અવરિતિ કસાય નિયોગ એ પૂતગલ પરિણામો, જો પછી કોમા છે એટલે હજી અટકવાનું, તો એનો અર્થ આ ક્યાં પરિણામ? આ ક્યાં પરિણામ? પૂર્વ કર્મનો ઉદય. પહેલી ક્યાં લીધી? પૂર્વ કર્મનો ઉદય. અને એના પછી ગુરુદેવ છે ને કોમા પછી વાંચતા ખરેખર આશ્રવો છે. હવે કોઈને પ્રશ્ન થાય કે પૂર્વ કર્મનો ઉદય એ આશ્રવ ખરેખર ક્યાં કહેવાય? એમાં કર્મો આવે એને તમે આશ્રવ કહો. પા તો હજી શું છે? પૂર્વ કર્મનો ઉદય આવી શું થવાનું છે? ખરી જવાનું, તો એને આશ્રવ થોડી કહેવાય. ફરીથી ફરીથી નવા આવે એને કહેવાય ને. આ જે ઉદયમાં આવેલું એ નિશ્ચિતપણે, નિશ્ચિતપણે શું કરવાનું છે? ખરવાનું કે રોકાવાનું છે? કોના જેમ? કોના જેમ? આમાં બધા સરસ દ્રષ્ટાંત આવશે. ડીટીએ થી પાકેલું ફળ જેમ છૂટે છે કે નહીં, કંઈક ચોંટાડવાનું કંઈક હશે એવું નહીં, એ છૂટું જ પડે છે એમ ઉદય. અને એનું નામ શું કહેવાય છે? સવી પાક નિજરા. ઉદયમાં આવેલું એ ખરે. તો પૂર્વ કર્મનો ઉદય એ ખરેખર આશ્રવ કેમ છે? એનું કારણ આપશે કે એ ઉદય છે તો એ નવા કર્મને આવવાનું શું થશે? નિમિત્ત. માટે બેને આશ્રવ કહી દીધા. જો આ એક શૈલી છે, જેમ આપણે વાત થઈ હતી કાલે જ 11મી ગાથામાં સુદનય કોને કીધો છે કે સુદનય, એકચ્યુઅલી સુદનયનો વિષય છે પણ અભેદ કરીને એના વિષયને પણ શું કહી દીધું? સુદનય. એમ અહીંયા જૂના કર્મનો ઉદય કોનું નિમિત્ત બને છે? નવા કર્મનું આવવું, જે ખરે આશ્રવ છે એનું. તો એને પણ શું કહી દીધા? બેયનું નામ આશ્રવ કહી દીધા. ફરીથી આ બે આશ્રવ કોણ લીધા? જૂના કર્મનો ઉદય અને નવા કર્મનું આવવું, બે અસંગના આશ્રવ. શું છે? જૂના કર્મનો ઉદય અને નવા કર્મનું આવવું, અને બેયનો સંબંધ જેને કીધું નવાનું નિમિત્ત છે, આશ્રવનું તો નિમિત્ત છે તો તું આશ્રવ એવી રીતે. તો બેયને અહીંયા કેવા કીધા? અસંગ્ન આશ્રવ. જો આચાર્ય કુંદકુંદ દેવે તો બે નામ આપ્યા, સંગ્ન ને અસન. આચાર્ય અમરચંદાચાર્ય દેવે એનો ખુલાસો શું કર્યો કે નવા કર્મો આવે છે એનું નિમિત્ત કોણ બને છે? કે જૂના કર્મનો ઉદય. તો એનું નામ ગુરુદેવ આના માટે શું સંસ્કૃત વાંચ્યું હતું? તે ખરેખર આશ્રવો છે એના માટે સંસ્કૃત વાંચ્યું. નહીં, ગુરુદેવ બહુ જ સંસ્કૃત સાથે વાંચીને 263 પાને ઉપર બીજી કિલ આશ્રવા છે ને. કિલ, કિલ એટલે ખરેખર. સંસ્કૃત કોઈને આવડતું હોય તો કદાચ હશે. કિલ એટલે ખરેખર આશ્રવા. આ એને આશ્રવ કીધા. હવે હવે શું એડ કરે છે નવું? કે આ તો કોની વાત આવી? અસંગના આશ્રવની. આપણે અસંગ એટલે ખાલી દ્રવ્ય આશ્રવ એક જ પ્રકારે લઈએ, ના નવા કર્મનું આવવું. અમૃતચંદ્રાચાર્યે કીધું એ આવશે ક્યારે? કે ન્યા સામે શું હશે? જૂના કર્મનો ઉદય છે એ એમાં નિમિત્ત બને. હવે ખાલી ઉદય નિમિત્ત બને છે તો જેમ જયસેન આચાર્ય કીધું કોઈ દી છૂટશે નહીં, તો સાથે હજી કોણ ભાગ ભજવે છે? કે વર્તમાનના જીવના અજ્ઞાનમાં રાગ દ્વેષમો ભાવ. ઓલામાં શું નામ આવતા હતા? મિથ્યાત્વ અવૃત્તિ કસાય અને યોગ. અહીંયા હવે કોણ લીધા? જો એ લે, હવે એનો લે છે જૂના કર્મનો ઉદય છે એ નવાનું પણ નિમિત્ત છે, અને એના નિમિત્તે રાગ દ્વેષમો થયા તો જૂનાનું પણ નિમિત્ત. જૂના કર્મ, જૂના, હા એટલે જે જૂના કર્મનો ઉદય જે અસંગના આશ્રવ છે એમાં જીવ જોડાય તો સેમાં નિમિત્ત બને છે? જીવના સંગના આશ્રવમાં. અને એના નિમિત્તે શું આવવાનું છે? નવા કર્મો આવશે તો એનું પણ નિમિત્ત છે. એટલે પહેલું તો આખું જૂના, એવું નથી નવા કર્મ આવ્યા હોય ને ત્યાં જૂના કર્મનો ઉદય ન હોય ને જીવના ભાવ કર્મનો પણ. તો એ રીતે અહીંયા પહેલું તો એ સિદ્ધ કર્યું કે જૂના કર્મનો ઉદય છે, નવાને આવવાનું નહીં. પણ એવું ક્યારે બને છે? કે હવે વર્તમાનમાં સંગના આશ્રવ, જીવના ભાવ આશ્રવ. અને નામ ક્યાં આપ્યા? રાગ દ્વેષ મોહ. તો જો એ બે વચ્ચે હવે એ જે છે પૂદગલ પરિણામો, હવે એ જ્ઞાના વર્ણાદિ પૂદગલ કર્મના આવરણના નિમિત્ત હોવાથી એ હવે આ કોણ આવ્યા? નવા કર્મો આવે છે. જે પેલા ક્યાં આવ્યા? પૂદગલ પરિણામો, એ જૂના કર્મનો ઉદય. અને હવે જ્ઞાના વર્ણાદિ કર્મના આવરણના એ નિમિત્ત છે, અને એથી ખરેખર આશ્રવ છે. કોણ આશ્રવ છે? જૂના કર્મનો ઉદય અને વર્તમાન નવા કર્મ આવે છે, એ બે કેવા છે? આશ્રવ. ખરેખર આશ્રવ છે, જેને બીજું નામ શું કહેવાય? અસંગન આશ્રવ છે. હવે અને અને કહીને શું કેવું છે? હજી એમાં કઈ બીજી વાત રહી ગઈ છે. શું વાત રહી ગઈ છે? જેમ ઓલું કે ને કેમિસ્ટ્રીમાં રિએક્ટ થાય, ક્યારે રિએક્ટ થાય? કેટલિસ્ટ હોય સાથે ત્યારે થાય ને. એમાં અહીંયા જૂના કર્મનો નવાને આવવાનો ક્યારે બનશે? કે તેમને તેમને એટલે મિથ્યાત્વાદી પૂદગલ પરિણામ એટલે જૂના કર્મનો ઉદય છે ને સામે પહેલી લાઈનમાં. એ કર્મ આશ્રવણ, કર્મ આશ્રય નવા કર્મનું આવવું, એ નિમિત્તપણાનું પણ નિમિત્ત. શું શબ્દ વાપરો? નિમિત્તપણાનો પણ નિમિત્ત. ફરીથી નિમિત્ત આશ્રવ કોણ, આવવું કોણ? નવા કર્મનું આવવું. એનું નિમિત્ત કોણ? જૂના કર્મનું ઉદય. અને એમાં પણ નિમિત્ત કોણ બને છે? કે રાગ દ્વેષ મોહ છે. આવી ગયું? નવા કર્મનું આવવું એ આશ્રવ છે, એનું નિમિત્ત કોણ છે? જૂના કર્મનો ઉદય છે. પણ એ પણ ક્યારે કામ કરશે? કે જ્યારે જીવ. અને આ રીતે એક બહુ સુંદર સિદ્ધાંત આપણા માટે બતાવ્યો. શું બતાવ્યો? ક્યારે પણ કર્મના ઉદયથી વિચલિત થતો નહીં. કર્મનો ઉદય છે એટલે નવો બંધ થશે એવું નથી. ક્યારે થશે? આ આપણી સ્વતંત્રતા દેખાડે. આપણે ડરીએ છીએ. કોનાથી ડરીએ? એક તો કોનાથી ડરીએ? એ તો હજી દેખાતા ને એટલે એને તો વર્તાય. આપણે એક તો નો કર્મથી, એક તો સાવ દૂરના. એ પ્રતિકૂળતા આવશે તો, શરીરમાં રોગ આવશે તો, કંઈક આમ થશે, અરે એના નો કર્મથી ડરે છે. એનું નિમિત્ત કોણ છે? કર્મ છે. કર્મ, અને એ પણ ક્યારે? ભાવ કર્મ કરીશ તો. પણ એ હજી તો ક્યાંય બહારમાં છે. તો અહીંયા કે નવા કર્મ છે ને, કે ને અરે યાર કર્મ બહુ બાંધા, હું કરું. પણ કર્મ બાંધા ક્યારે? બંધાણા નવા ક્યારે? કે જૂના કર્મનો ઉદય હતો અને એમાં તું જોડાણો છો. તો નિમિત્તનું પણ નિમિત્ત છે. કોણ છે? ભાવ કર્મ. એનો અર્થ શું થયો? ટ્રાયંગલમાં વિચારવા જેવું છે. દ્રવ્ય કર્મ નવા આવે છે ત્યારે કોણ છે? જૂના કર્મનો ઉદય. પણ ત્યાં શું થાય છે? રાગ દ્વેષ મોહ. તો મૂળ કારણ કોણ થયું? રાગ દ્વેષ મોહ થયા તો જૂના કર્મનો ઉદય છે, તો નવાનું એ કારણ બને છે. પણ જો વચ્ચે મૂળ જ કાપી નાખ્યું, રાગ દ્વેષ મોહ થતા જ નથી, સંજ્ઞા આશ્રવ કરતો જ નથી, અજ્ઞાનમય શબ્દ હતો ને એ થતા નથી, તો જૂના કર્મનો ઉદય હશે, ચિંતા ન કરીશ. પણ એનો શું થશે? નવાના આવવા વિના એ ખરી જશે. અને તો એનું નામ શું કહેશે? એનું અવિપાક નિજરા, અથવા તો બીજી કઈક આપે છે ને, સકામ. સકામ પુરુષાર્થ સહિતની છે એને કહેવામાં એ આવે છે. તો અહીંયા ફરીથી કે તેમને એટલે જૂના કર્મનો નવાને આવવાનું નિમિત્ત, પણાનું પણ નિમિત્ત રાગ દ્વેષ કે જેવો અજ્ઞાનમય આત્મ પરિણામો છે. આવ્યા? કેવા છે? અજ્ઞાનમય આત્મ પરિણામ. આગળ આપણે આવ્યું તો અજ્ઞાન એની ખાણ છે એમાંથી. અને એને અહીંયા આગળ કેવા કીધા હતા? ચિદાભાસ જે કીધા હતા એને જ અહીંયા કેવા કીધા છે? અજ્ઞાનમય આત્મ પરિણામો છે. માટે માટે હવે શું કહે છે? પહેલા ખરેખર આશ્રવ કોને કીધા? કોને કીધા? જૂના કર્મનો ઉદય અને નવા કર્મનું આવવું એ સંજ્ઞા. હવે કહે છે કે માટે મિથ્યાત્વાદી પૂદગલ પરિણામોને ફરીથી આ કોણ આવ્યા? મિથ્યાત્વાદી પૂદગલ પરિણામ જૂના કર્મનો ઉદય. રાગદ્વેષ નથી કારણ કે પૂદગલ પરિણામ કીધા. ફરીથી કોન્સ્ટન્ટ છે. મિથ્યાત્વ કસાયનો યોગ્ય પૂતગલ પરિણામ ઇઝ ઇક્વલ ટુ જૂના કર્મનો ઉદય. પછી ત્રીજી લાઇનમાં પણ છે મિથ્યાત્વાદી પૂતગલ પરિણામ જૂના કર્મનો ઉદય. હવે આ ચોથી લાઇનમાં પણ મિથ્યાત્વાદી પૂતગલ પરિણામ જૂના કર્મનો ઉદય. પછી આશ્રવણના, આશ્રવણના એટલે નવા કર્મનું આવવું, જે બીજી લાઇનમાં પણ હતું જ્ઞાનાવરણાદિ પૂતગલ કર્મ. પછી ત્રીજી લાઇનમાં હતા કર્મ આશ્રવણ અને અહીંયા ફરીથી આશ્રવ બે ત્યાં. હવે નિમિત્તપણાનું નિમિત્ત, નિમિત્તપણાનું નિમિત્ત નવા કર્મ આવે છે. નિમિત્ત કોણ? જૂના કર્મનો ઉદય. અને એનું પણ એના નિમિત્તે શું થાય છે? રાગ દ્વેષ એ જ હોય છે. નિમિત્તભૂત હોવાથી રાગ દ્વેષ મોજ આશ્રવો છે. નવા આવે છે એમાં જૂના કર્મનો ઉદય છે, અને એમાં પણ ક્યારે એ જીવ રાગ દ્વેષ મોહ કરે છે તો. અને તેથી હવે ગુરુદેવ આનાથી એક શબ્દ ફરીથી લીધો. ઓલામાં શું શબ્દ હતો? કિલ આશ્રવા, ખરેખર આશ્રવ. અને અહીંયા શું કીધું? જ રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે. ક્યાંથી ગુરુદેવ શબ્દ કાઢ્યો હતો? ક્યાં છે એવું? ક્યાં આવે છે? 263 પાને ત્રીજી લાઈન, રાગ દ્વેષ મોહા એવ આશ્રવા. એવ એટલે જ, સંસ્કૃત આવડતો એ, એવ એટલે જ. રાગ દ્વેષ મોહ એવ એટલે જ આશ્રવા છે. આ રીતે આચાર્ય દેવે જે કુંદકુંદ આચાર્ય દેવ બે કીધા, સંજ્ઞ ને અસંજ્ઞ, અમૃતચંદ્ર આચાર્ય દેવે એને બે પ્રકારમાં વર્ણવા. અને એમાં દ્રવ્ય આશ્રવમાં બે પ્રકાર, જૂના કર્મનો ઉદય અને નવા કર્મનું આવવું, એ પણ એક ખરેખર આશ્રવ છે. અને અહીંયા રાગ દ્વેષમો એવા જીવના અજ્ઞાન પરિણામ એ આશ્રવ જ છે. શબ્દ કહી ન શું, રાગ દ્વેષમો જ આશ્રવ છે એમ કહી ન શું. જ જ રાગ દ્વેષ કરીશ અને તું કે મારે બંધ ન થાય તો કોઈ દી નહીં બને. શું થશે? આપણે એવું જ કરીએ છીએ, ભૂલથી થઈ ગયો મારે રાગ થઈ ગયો. ભૂલથી નહીં, ભૂલ કર્યો નથી, ભૂલ કર્યો છે. એ ભૂલ એમ ટપી ન જતો રાગ દ્વેષ, તે પોતે કરતા ભાવે કર્યો છે અજ્ઞાન દશામાં. તો એ ખરેખર નવા કર્મનું આવવાનું એ નિમિત્ત એ થાય છે. માટે એ ખરેખર કેવા છે? નિમિત્તપણાનું નિમિત્ત છે. માટે કેવા છે? એ આશ્રવો છે. હવે અમૃતચંદ્રાચાર્ય ભાવ બીજો કાઢ્યો કે તે તો અજ્ઞાનીને જ હોય એમ અર્થમાંથી નીકળે છે. ગાથાના અર્થમાંથી કેમ આવો અર્થ આચાર્ય કેવી રીતે કાઢ્યો? અજ્ઞાનીને જ હોય છે. અરે ભાઈ, આ કેવા કીધા? અજ્ઞાનમય આત્મ પરિણામ. તો અજ્ઞાનમય પરિણામ કોને હોય, જ્ઞાનીને કે અજ્ઞાનીને હોય? અને પેલું શું છે કે મિથ્યાત્વ રાગ દ્વેષ મોહ છે ને, મોહ એટલે ત્યાં મિથ્યાત્વ છે. અને એક બીજું વિચારીએ કે જે પરિણામ મિથ્યાત્વ સહિત નવા કર્મના બંધનના નિમિત્ત હોય એ જ્ઞાનીપણામાં હોય કે જ્ઞાની છૂટવામાં હોય કે બંધનમાં હોય? એટલે આ આખી અધ્યાત્મ શૈલીમાં એ રાગ દ્વેષ જેને કરતા થાય છે એ અજ્ઞાનને જ આ હોય છે. માટે ફરીથી સૂચિત કર્યું, અજ્ઞાનમય પરિણામ છે, જૂના કર્મનો ઉદય છે અને નવા કર્મ આવે છે. ત્રણે થઈ ગયું. અહીંયા રાગ દ્વેષમાં કેવા છે? અજ્ઞાનમય પરિણામ છે, જૂના કર્મનો ઉદય છે અને ત્યાં નવા કર્મો. અને આ આખી સિક્વન્સ પ્રક્રિયા કઈ દશામાં હોય છે? અજ્ઞાનીને, કારણ કે અજ્ઞાનમય પરિણામ તો એને છે. આ રીતે એ વાત કરીને તો હવે પછી એને પ્રશ્ન થાય ને. ભાવાર્થમાં તો બહુ સરસ જયચંદજીને અર્થ સિમ્પલ કરી નાખ્યા. જો જ્ઞાનાવરણી કર્મનો આશ્રવણનું આગમનનું કારણ જો ઓલામાં હતું, જ્ઞાનાવરણાદી પૂતગલ કર્મના આશ્રવણ આવી ગયું, નવા કર્મનું આવવું. અને એનું કારણ તો શું છે? મિથ્યાત્વાદી કર્મના ઉદય. ઓલું પહેલું હતું મિથ્યાત્વરી કસાઈનું એક પૂતગલ પરિણામ, જૂના કર્મનો ઉદય. અને એ ખરેખર આશ્રવ છે. ઓલામાં પણ હતું ખરેખર આશ્રવ ટીકામાં. વળી તેમને આવું જ્યાં એક્શન થાય છે, રિએક્ટ થાય છે, એવું ક્યારે બનશે? આવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે બનશે? કે તેમને કર્મ આશ્રવણના નિમિત્તભૂત એ થવાનું નિમિત્ત જીવના રાગ દ્વેષનું અજ્ઞાનમય પરિણામ છે. જૂના કર્મનો નવાનું ક્યારે થશે? કે એ જીવના રાગ દ્વેષમો રૂપ અજ્ઞાન માટે રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે. જો મૂળ ટીકાના શબ્દો વાપરા બે આ રીતે, ત્રણ પ્રકારે આશ્રવ સિદ્ધ કર્યા. સંઘના અસંગના બે તો કુંદકુન આચાર્ય દેખી દીધા. અમૃતચંદ્રા સાથે ખુલાસો કરીને કે અસંગના બે પ્રકાર લીધા. અસંગના ક્યાં બે પ્રકાર લીધા? જૂના કર્મનો ઉદય અને નવા કર્મનું આવવું. ફરીથી આ એટલા માટે લીધું કે ક્યારેય નવા કર્મ આવ્યા હોય ને જૂના કર્મનો ઉદય ન હોય એવું નથી, અને જૂના કર્મનો જ ખાલી ઉદય હશે એમ પણ નથી, રાગદ્વેષમો પણ હશે. એટલે આ ત્રણેયનું એક સમયમાં જ. ફરીથી તો જયસનાચાર્ય લીધું ને સિદ્ધાંત કે જૂના કર્મના ઉદયથી જ જો આવ્યા કરશે, પેલું તો એક નવા કર્મ આવ્યા જ કરે, એને કોઈ નયા નિમિત્ત હશે જ નહીં તો એમ પણ નથી. ત્યાં કોણ હશે? જૂના કર્મનો ઉદય. પણ એટલો જ ખાલી તો નિરંતર બંધાયા કરશે તો શું થશે? એક વાત લઈએ આપણે, જૂના કર્મના ઉદયથી શું થાય? શું થાય? નવા કર્મ આવે કે ન આવે શું થાય? જૂના કર્મના ઉદયના નિમિત્તે, ચલો એનાથી તો કાંઈ ન થાય, ચલો એક દ્રવ બીજા દ્રવ ન કરે, બે પૂતગલમાં અન્યોનો ભાવ છે, પણ જૂના કર્મના ઉદયના નિમિત્તે શું થાય? અને એટલા માટે અહીંયા સાથે સંઘના આશ્રવ ભાવ અસરવ પણ લીધો. જૂના કર્મ આવે છે, નવા કર્મો આવે છે, જૂના કર્મનો ઉદય છે, અને ત્યારે વર્તમાનમાં જીવ એમાં જોડાઈને રાગદ્વેષમોરૂપ અજ્ઞાન પરિણામ એ કરે છે. એ ત્રણેયને મળીને અહીંયા શું કીધું? આશ્રવ અધિકારની આખી એ વાત એ કરે છે. અને હવે તે રાગદ્વેષમોને ચિદ્વિકાર પણ કહેવામાં આવે, જે પેલું અમૃતચંદ્રાચાર્ય સિદ્ધ કર્યું અહીંયા લીધું. અને તે રાગદ્વેષમો જીવને અજ્ઞાન અવસ્થામાં જ હોય, કારણ કે મિથ્યાત્વ લીધું, મો લીધું ને રાગદ્વેષ મો, એટલે મિથ્યાત્વ લીધું. મિથ્યાત્વ ક્યાં હોય? અને બંધનનું કારણ શું હોય? જ્ઞાનમય ભાવ હોય કે અજ્ઞાનમય ભાવ હોય? આ તો અજ્ઞાનમય, એ તો આગળ કરતા કર્મમાં લીધું. જ્ઞાનીના સર્વભાવો કેવા છે? જ્ઞાનમય. અને બધું આવ્યું ને બે દ્રષ્ટાંત ક્યાં આપ્યા હતા? લોઢાનું અને લોઢામાંથી લોઢાની વસ્તુઓ થાય, અને સોનાના સોના કંડા જે થાય ને, એવી રીતે જ્ઞાનીના સર્વભાવ જ્ઞાનમય. તો અહીંયા તો એ અજ્ઞાન માટે મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય. માટે મિથ્યા દ્રષ્ટિને એટલે અજ્ઞાનીને રાગદ્વેષમો રૂપી આ એક સમયસાની એક શૈલી છે. શું શૈલી છે? જ્ઞાની મુકાય છે અને અજ્ઞાની બંધાય છે. આ બે શૈલીથી આખી વાત છે. કર્ણાની યોગની શૈલીમાં તો જે દસમા ગુણસ્થાન સુધી પણ એ બંધ થાય છે, એ આખી શૈલી એક એક પરિણામની. સૂક્ષ્મ ક્યાં સુધી છે? સંજનનનો લોક, ભલે છેલ્લો અંશ નહીં પણ એ પહેલા ત્યાં સુધી પણ શું છે? બંધ છે. અને અહીંયા સમયસાની શું શૈલી? જ્ઞાની ચોથે ગુણસ્થાન વાળા કેવા છે? અબંધ છે. જ્ઞાની મુકાય છે, અજ્ઞાની બંધાય છે. આ શૈલીથી આખી એક અહીં વાત ચાલે છે. તો એ રીતે હવે અહીંયા શું સિદ્ધ કર્યું? આ રીતે ત્રણેયનું કોમ્બિનેશન બતાવીને, જૂના કર્મનો ઉદય, નવાનું આવવું, અને ત્યારે રાગદ્વેષમો થવો. એનો અર્થ છે કે એ મિથ્યાત્વથી જ, અજ્ઞાન ભાવથી જ બંધ થાય છે. અને અજ્ઞાન દશામાં મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની. તો પ્રશ્ન થયો, હવે જ્ઞાનીને આશ્રવોનો એટલે ભાવ આશ્રવનો અભાવ છે એમ બતાવે છે. આમાં ગુરુદેવ શું લીધું? એકાંતે એમ ન સમજ્યું કે જ્ઞાનીને બંધ જ નથી, જ્ઞાનીને રાગદ્વેષ. અરે તો ચોથે ગુણસ્થાને પૂર્ણ વિતરાગ થઈ જશે, કેવળ જ્ઞાન થઈ જશે. શૈલી પોતપોતાની શાસ્ત્રોની અધિકારની ગાથાની એ સમજવી જોઈએ. એક બહુ જ પોતાના અભિ પ્રમાણે અર્થ કરવા છે કે શાસ્ત્રમાં આચાર્યદેવ લખ્યું એ પ્રમાણે અર્થ સમજવા છે. તો એ વાત પછી અહીંયા આપણને ગુરુદેશે આગળ એ લેશે. એ પહેલા થોડુંક કાલે આપણે ચાલુ કર્યું, તો થોડુંક હવે ફરી તેનું થોડું રિવિઝન કરવાની છૂટ છે. રિવિઝન કરવાની, ચાલો એમાં આપણે થોડું પાના ખોલી ખોલીને થોડું જલ્દી જલ્દી જોઈ લઈશું. પેલું તો જયચંદજીએ આખી મંગલાચરણમાં દેવશાસ્ત્ર ગુરુ યાદ કરીને પછી આપણને છ અર્થ કરીને એમાંથી સારભૂત આત્મા તરફ લઈ ગયા. હવે પેલો જે કળશ છે એમાં ચાર વસ્તુ યાદ રાખવા જેવી છે. અમૃતચંદ્રાચાર્યનો પેલો ક્યાં ચાર છે? ભાવવાન એટલે કે પદાર્થ, પછી ભાવ એટલે કે ચિત્ત સ્વભાવ, અને હવે એની પ્રાપ્તિ કેમ થાય કે સ્વાનુભૂત્યા ચકાસે એટલે કે સાધકપણું, અને એનું ફળ શું છે? સર્વભાવાંતર છીદે. તો ચાર પ્રકાર, ભાવવાન દ્રવ્ય, ભાવ એટલે એનો ગુણ ચિત્ત સ્વભાવ, અને એની પ્રાપ્તિ કેમ થશે કે સહાનુભૂતિ ચકાસતા એટલે કે પર્યાય એટલે સાધકપણો, અને એનું ફળ શું છે? સર્વ ભાવાંતર છીદે એટલે એનું ફળ એ કેવળના. એના ઉપરથી હવે આપણે બીજા કળશ ઉપર આપણે આવીએ. બીજા કળશમાં કોની વાત કરી? કે અનેકાન્મય મૂર્તિ. અનેકાન્મય મૂર્તિ કોણ છે? અનેકાંતમય મૂર્તિ પોતાનો આત્મા છે, અનંત ધર્મોને લઈને બેઠે. હવે એને એક જાણનાર છે અને એક કહેનાર છે. તો જાણનારી કોણ છે? જ્ઞાનમય સરસ્વતીની મૂર્તિ છે. અને કહેનાર કોણ છે? વાણીમય સરસ્વતીની મૂર્તિ. આવી ગયું. અનેકાંતમય મૂર્તિ કોણ છે? પોતાનો આત્મા, અનંત ધર્મોને લઈને બેઠો. અને એને બતાવનાર એ વાણીને અને જ્ઞાનને પણ અનેકાન્મય કહી દીધું. જો આ અભેદ કરવાનું આવે ને તો વિષય અને વિષય કરનાર બે જુદું છે. વિષય એ આત્મા અનેકાન સ્વરૂપ છે, એને વાણી અને જ્ઞાન. તો જ્ઞાન એને જાણે છે, તો જાણે છે માં કોણ લેશું? અનેકાન્મય આત્માને જાણનાર જ્ઞાન કોણ લેશું? કેવળ જ્ઞાન અને ભાવશ્રુત જ્ઞાન. અનેકાન સ્વરૂપ આત્માને કોણ જાણશે? કેવળ જ્ઞાન તો જાણે. તો કેવળ જ્ઞાન પણ એક સરસ્વતીની મૂર્તિ છે. અને ભાવશ્રુત જ્ઞાનમાં પણ આત્મા જણાય કે ન જણાય? ભલે એને વેદન પ્રત્યક્ષ છે, જેમ કેવળ જાણે એવું જ્ઞાન પ્રત્યક્ષ પણ એવું નથી, પણ વેદન પ્રત્યક્ષ. તો એ પ્રકારે ભાવશ્રુત જ્ઞાન પણ એક જ્ઞાનમય સરસ્વતીની મૂર્તિ. અને એને સમજાવે છે કોણ? કહે છે કોણ? વાણી. તો વાણી છે જીનવાણી, એને પણ શું કહેવાય છે? સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. આ રીતે પહેલે સમયસારમાં કહીને પ્રગટ સુધાત્મા સિદ્ધ ભગવાન, શક્તિરૂપ સુધાત્મા આત્મા ત્રિકાળી એને કર્યું, બીજામાં જીનવાણીની મહિમા કરી, અને હવે ત્રીજા કળશમાં પોતાની વાત કરે છે. અને પોતાની વાતમાં કેટલી વાત? એક ત્રણ વાત ગુરુદેવ આમાંથી સરસ કાઢી. નિરંતર આચાર્યદેવ કહે છે કે અમારી અત્યારના દશામાં ત્રણ નિરંતર ધારા છે. ત્રણ કઈ નિરંતર ધારા? પહેલું તો એક કે ત્રણ કસાયના અભાવપૂર્વકની વિતરાગતા પ્રગટી છે. એમ કેમ સિદ્ધ થયું? એમ કેમ સિદ્ધ કર્યું? કે જો શબ્દ એમાં શું વાપરો છે? પાંચમાં પાને પહેલી લાઈન, મારી અનુભવનરૂપ પ્રણતિની પરમ વિશુદ્ધિ થાવો. પરમ વિશુદ્ધિ શબ્દ શું દેખાડે છે? શુદ્ધતા તો છે, નહીં તો પરમ ન આવે. શું છે? વિપરીતતામાં ન આવે, પૂર્ણતામાં. પણ હવે થાવ, પરમ વિશુદ્ધિ થાવ, એ શું દેખાડે છે? વિશુદ્ધિ તો છે, તો ત્રણ કસાયના શુદ્ધતાની ધારા પણ નિરંતર ચાલે છે. એ કેટલામાં હોય ગુણસ્થાને? છઠ્ઠી હોય કે સાતમે? શુદ્ધતાની ધારા છઠ્ઠે ગુણસ્થાને વિકલ્પમાં હોય કે નિર્વિકલ્પ દશામાં હોય? બંને ધારામાં, છઠ્ઠે કે સાતમે ધારા તો છે જ એની. એ શુદ્ધોપયોગ દશા છે એટલે ત્યારે જ હોય, અને વિકલ્પ દશામાં તો એવું નથી. સમ્યક દ્રષ્ટિને ભેદનાની ધારા ક્યારે હોય? જયારે શુદ્ધોપયોગમાં હોય ત્યારે. કે વિકલ્પના કાળમાં પણ વિકલ્પથી ભિન્નતાની ધારા, એમ અહીંયા મુનિરાજને પણ ત્રણ કસાયના અભાવની ધારા છે એક વાર. અને એ ધારા છે પણ પરમ વિશુદ્ધિ નથી. એટલા માટે શબ્દ આગળ શું વાપરો છે? કે કેવી છે મારી પ્રણતિ? કે નિરંતર એ કલ્માશીત છે. છે કે પરપ્રણતનું કારણ જે ન કર્મ વિપાકને લીધે અનુભાવ્ય પરિણામોની વ્યાપ્તિ છે. નિરંતર કલ્માશીત શબ્દ આવ્યો. જેટલી શુદ્ધતા પ્રગટી એ પણ નિરંતર છે, અને જેટલી અત્યારના હજી કયો રહી ગયો છે? સંજલન કસાઈની મલિનતા રહી ગઈ છે. કલ્માશીત એટલે મલિનતા, એ પણ હજી નિરંતર છે. હજી ત્રીજું નિરંતર શું? કે હું દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર આવી ગયું, એ પણ નિરંતર છે. એવું નથી કે હવે કેવળ જ્ઞાન થશે ત્યારે જ થશે. તો ત્રણ આવ્યા નિરંતર. કોણ? એક. અને જો આ રીતે બે ભેદ પડાવી દીધા, એક દ્રવ્ય દ્રષ્ટિ અને એક પર્યાયથી. પર્યાયથી જોઈએ તો સાધક દશામાં શું છે? એક શુદ્ધતાની પણ ધારા છે, અને હજી અધૂરા છે તો અશુદ્ધતાની પણ. અને તે જ સમયે દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો કેવો છું હું? હું શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ છે. અને આ રીતે આના પછી હવે જે શરૂ થાય છે એમાં એ કુંદકુંદા આચાર્યે બે વાત લીધી. કઈ બે વાત લીધી? એક મંગલાચરણ અને એક પ્રતિજ્ઞા. વંદિત તું સવસિદ્ધે મંગલાચરણ, વચ્છામી સમય પાવડે એ પ્રતિજ્ઞા કરીને એ વાત પૂરી કરીને બીજી ગાથામાં સમયસાર જો આપ કહો છો તેના બે સ્વ સમય અને પર આ રીતે બબ્બે બબ્બે પણ જો યાદ રાખીએ તો થશે કે પર સમય એટલે કે અજ્ઞાની અને સ્વ સમય એટલે નાની. તો પછી ત્રીજીમાં કે આવી તે તારા એકરૂપ સ્વભાવમાં આ બીજું ક્યાંથી ઉભું કર્યું તે એનો થોડો વિસ્તાર છે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
પોતાના પાંચ પાંચ કલ્યાણ કરશે આ ભરતભૂમિને પાવન તીર્થ બનાવનાર ઋષભાદી માર પરમ 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન જીવન સ્વામી ધર્મધુરંધર દેવાદિદેવ શ્રીમંદરાદિ અજિત વેરે પરમ 20 વેરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. આમ માંગણે પધારેલ પંચમેરુ નંદેશ્વર દીપના સમર શાશ્વત જીન પ્રતિમા સમૂહનો જય હો. અદ્ય જીન મંદિરમાં જયવંતપણે બિરાજમાન અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. દિવ્યધનના સારભૂત નિત્યબોધક પરમાગમ સમય સાધી સમસ્ત જીનવાણી મહાત્નો જય હો. સદેહ વિધિનો પ્રવાસ કરી ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી મહાત્ના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ આદિ સમસ્ત આચાર્ય ઉપદે સાધુ ગુરુ ભગવંતોનો જય હો. અમ ભક્તોના તરણ તારણ જાહેર સમા અનંત આનંદ ઉપકારી પ્રાતસ્મણી શ્રી કહનગુરુ દેવનો જય હો. કહનગુરુ કેળાએ ધર્મરત્ન પ્રસમૃતિ ધન્ય અવતાર પૂજ્ય ભગવતી મહાત્નો જય હો. મુનિદશાના પૂર્વસની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાળુ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શાશ્વત પર્વ અષ્ટાનિકા પર્વનો જય હો. શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસ કે લિયે જિનવા નિમા કો વંદના સત બાર હે. બોલો દ્વારા સંગમે સમસ્ત જીનવાણી મહાત્નો જય હો. રાત્રે 8:09 પૂજ્ય ગુરુદેશ પ્રવચન પાર્લા મંદિરની વેબસાઇટ ઉપર આવશે.